એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તક પર ચર્ચા કરવાના છીએ જેણે મતલબ કે સાંસ્કૃતિક વિવેચનમાં ખૂબ જ ચર્ચા જગાવી છે. પુસ્તક છે હનીફ અબ્દુ રાકીબનું અ લિટલ ડેવિલ ઇન અમેરિકા ઇન પ્રેઝ ઓફ બ્લેક પર્ફોમન્સ.
હા,
આ પુસ્તક અમેરિકામાં બ્લેક પર્ફોમન્સ એટલે કે ત્યાંના અશ્વેત સમુદાય દ્વારા થતા પ્રદર્શનોની વાત કરે છે. પણ એવું નથી કે ખાલી કળાની પ્રશંસા હોય, ના, એનાથી ઘણું વધારે છે આમાં.
બિલકુલ, અને આ વિષય ખરેખર સમજવા જેવો છે. ઘણીવાર આપણે શું કરીએ, પર્ફોમન્સને ખાલી મનોરંજન માની લઈએ છીએ, પણ અબ્દુ રાકીબ જે રીતે બતાવે છે ને, ખાસ કરીને બ્લેક સમુદાય માટે અમેરિકાના ઇતિહાસ અને વર્તમાનના સંદર્ભમાં આ પર્ફોમન્સ કરવું એ ખાલી કળા નથી.
હા, એ બીજું કંઈક છે.
એ એમની ઓળખ, એમના અસ્તિત્વ અને એમના પ્રતિકારનું એક બહુ જ શક્તિશાળી માધ્યમ રહ્યું છે. એમ કહી શકાય કે આ પુસ્તક સંસ્કૃતિ અને ઇતિહાસને સમજવા માટે એક અનોખી બારી ખોલી આપે છે.
તો ચાલો આ ઊંડી ચર્ચા શરૂ કરીએ, પણ સૌથી પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ. હનીફ અબ્દુ રાકીબ કોણ છે તેઓ?
હા, હનીફ અબ્દુ રાકીબ તેઓ અમેરિકાના અત્યારે ખૂબ જ જાણીતા કવિ, નિબંધકાર અને સાંસ્કૃતિક વિવેચક છે. ઓહાયોના કોલંબસ શહેરના છે.
અને એમની લખવાની સ્ટાઇલ એમ કહેવાય છે કે બહુ અલગ છે.
ખરેખર બહુ જ અનોખી. એ ખાલી તથ્યો કે વિશ્લેષણ નથી આપતા, એમના લખાણમાં તમને કવિની સંવેદનશીલતા દેખાશે, એક ઇતિહાસકાર જેવી બારીકાઈ પણ જોવા મળશે, અને સાથે સાથે એક સંગીત પ્રેમીનો જે ઉત્સાહ હોય ને, એ બધું ભેગું થયેલું લાગશે. અને સૌથી ખાસ વાત એ છે કે તેઓ પોતાના અંગત અનુભવો અને લાગણીઓને પણ વિષય સાથે બહુ સુંદર રીતે જોડી દે છે, એટલે એમનું વિવેચન કોહરું નથી લાગતું, જીવંત લાગે છે, અસરકારક બને છે.
એટલે પહેલા પણ એમના પુસ્તકો વખણાયા છે ખરું ને? પેલું હિપ હોપ ગ્રુપ પર હતું.
હા, અ ટ્રાઇબ કોલ્ડ ક્વેસ્ટ પર એમણે લખ્યું હતું ગો અહેડ ઇન ધ રેન. એ પુસ્તક પણ આ જ શૈલી માટે ખૂબ વખણાયું હતું. મતલબ કે તેઓ વિષયની અંદર ડૂબીને લખે છે.
એટલે એવું નથી કે ખાલી બહારથી જોઈને ટીકા ટિપ્પણી કરી દીધી, એ પોતે અનુભવીને લખે છે. આ જ વાત એમના વિશ્લેષણને ખાસ બનાવે છે, નહીં?
બિલકુલ સાચી વાત. જે વિષય પર લખે છે એના પ્રત્યેનો અમનો જે પ્રેમ છે, એમની ઊંડી સમજ છે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ પુસ્તકમાં પણ જુઓ, બ્લેક પર્ફોમન્સનો ઇતિહાસ અને વર્તમાન એ ખાલી ઘટનાઓ નથી ગણાવતા,
ના,
પણ એની પાછળની જે ભાવનાઓ છે, જે સંઘર્ષો છે, જે આનંદ છે, એ બધાને ઉજાગર કરે છે.
તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મતલબ એ કહેવા શું માગે છે? સેન્ટ્રલ આઈડિયા શું છે?
જુઓ, પુસ્તકનો જે કેન્દ્રીય તર્ક છે ને, એ છે કે અમેરિકામાં બ્લેક પર્ફોમન્સ એ માત્ર સ્ટેજ પર થતી કળા નથી,
ના,
એ તો જીવન જીવવાની રીત છે.
જીવન જીવવાની રીત, રસપ્રદ.
હા, ટકી રહેવાની, આનંદ વ્યક્ત કરવાની, દુઃખ વહેંચવાની, જરૂર પડે ત્યારે પ્રતિકાર કરવાની અને પોતાની ઓળખ સ્થાપિત કરવાની આખી એક ભાષા છે. ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં સમાજ સતત તમારા પર નજર રાખી રહ્યો હોય, તમારું મૂલ્યાંકન કરી રહ્યો હોય.
આ તમે બહુ મહત્વનો મુદ્દો કહ્યો, સમાજની સતત નજર. શું પુસ્તક આના પર વધારે ભાર મૂકે છે?
હા, ખૂબ જ. પુસ્તક એક મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે કે ભાઈ, જ્યારે તમે સતત વાઇટ ગેઝ હેઠળ જીવતા હો, એટલે કે શ્વેત સમાજની અપેક્ષાઓ અને એમના પૂર્વગ્રહોથી ભરેલી નજર હેઠળ, ત્યારે તમે કલા અને પ્રદર્શન દ્વારા તમારી પોતાની માનવતા, તમારી આઝાદી અને તમારા સમુદાયને કેવી રીતે જાળવી રાખો છો?
આ તો બહુ મોટો પડકાર છે.
છે જ ને. અને અબ્દુ રાકીબ કહે છે કે આ પરિસ્થિતિમાં દરેક પ્રદર્શન, ભલે ગમે તેટલું નાનું કેમ ન હોય, એક નાનું ચમત્કાર જેવું છે. એ દમન સામે જાણે જીવનનો એક દાવો છે.
અને પુસ્તકનો વ્યાપ પણ ઘણો મોટો લાગે છે. કોઈ એક જ કલાકાર કે ઘટના પર નથી, ખરું?
ના, બિલકુલ નહીં. આ કોઈ સીધી લીટીમાં લખાયેલો ઇતિહાસ નથી. આ તો નિબંધોનો સંગ્રહ છે, અને એમાં અલગ અલગ ક્ષણો, અલગ અલગ કલાકારો, સાંસ્કૃતિક ઘટનાઓ બધું જોડાયેલું છે.
જેમ કે
પેરિસમાં ધૂમ મચાવનાર જોઝેફાઇન બેકર છે, તો પોપ આઇકોન વિટની હ્યુસ્ટન પણ છે. ટીવી શો સોલ ટ્રેનની પેલી ફેમસ ડાન્સ લાઇન છે, તો ઘરમાં રમાતી પત્તાની રમત સ્પેડ્સ પણ છે.
ઓહ, એટલે રોજિંદા જીવનની વાતો પણ છે.
ચોક્કસ, લેખક એ જ બતાવવા માંગે છે કે પ્રદર્શન કેવી રીતે બધે જ છે, મોટા મંચ પર અને રોજિંદા જીવનમાં પણ. અને બીજું, એ શોષણ અને સશક્તિકરણ વચ્ચેના જે જટિલ સંબંધો છે ને, એની પણ ચર્ચા કરે છે. એવું નથી કે બધું સારું જ છે અથવા બધું ખરાબ જ છે.
મેં પણ સાંભળ્યું છે કે પુસ્તકની રચના કંઈક અલગ છે, પ્રકરણો નથી પણ મૂવમેન્ટ્સ છે, જાણે સંગીતની કોઈ રચના હોય એમ.
હા, એ જ તો એની સુંદરતા છે. પુસ્તક 5 મૂવમેન્ટ્સમાં વહેંચાયેલું છે. ચાલો દરેક પર થોડી નજર કરીએ.
હા, જરૂર.
મુખ્ય વિચાર રજૂ કરે છે કે ભાઈ, બ્લેક પરફોર્મન્સ એક ચમત્કાર છે, અને એ પોતાના બાળપણના એક બ્લેક જાદુગરનું ઉદાહરણ આપે છે, જે અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ કંઈક આશ્ચર્યજનક કરી બતાવે છે.
અને
આ જ મુમેન્ટમાં પેલી જોસેફાઇન બેકરની વાત મુખ્ય છે નહીં,
જે અમેરિકાના જાતિવાદથી બચવા પેરિસ ગયા હતા.
બરાબર, બેકર પેરિસમાં પ્રખ્યાત તો થયા, પણ ત્યાં પણ એમને એક વિચિત્ર અન્ય, અધર તરીકે જ જોવામાં આવ્યા. એટલે એમનું પ્રદર્શન એક સમયે મુક્તિ પણ હતું અને વસ્તુનીકરણ, ઓબ્જેક્ટિફિકેશન પણ હતું. અને આ જ મૂવમેન્ટમાં કેકવોક નૃત્યનો પણ ઉલ્લેખ છે. ગુલામીના સમયમાં ગુલામો પોતાના માલિકોની મજાક ઉડાવવા આ નૃત્ય કરતા. એ પ્રતિકારનું એક સૂક્ષ્મ પણ શક્તિશાળી રૂપ હતું. આ બતાવે છે કે પ્રતિકાર હંમેશા સામસામે લડીને જ નથી થતો.
સાચી વાત. હવે બીજી મૂમેન્ટ, શરીર અને રક્તના મામલાઓ પર, ઓન મેટર્સ ઓફ ધ ફ્લેશ એન્ડ ધ બ્લડ. આ નામ પરથી લાગે છે કે આ બ્લેક શરીર પર કેન્દ્રિત હશે.
હા, બ્લેક શરીર એક એવું કેન્દ્ર જ્યાં શક્તિ, કલા, નબળાઈ, હિંસા બધું જ પ્રગટ થાય છે. અહીં મુખ્ય ઉદાહરણ કોનું છે ખબર છે?
કોનું?
બોક્સર માઇક ટાયસનનું. લેખક એમને ખાલી એક હિંસક ખેલાડી તરીકે નથી જોતા, પણ એમના રિંગની અંદર અને બાળના જે પ્રદર્શન છે એની પાછળ રહેલો ઊંડો ગુસ્સો, પીડા, સમાજનું દબાણ, એ બધાનું વિશ્લેષણ કરે છે.
ઓહ, એટલે ઊંડાણપૂર્વક જુએ છે.
હા, સમાજ એમના શરીરને કેવી રીતે જુએ છે. એક તરફ શક્તિ અને પ્રતિભાનો સ્ત્રોત, તો બીજી તરફ ભય અને નિયંત્રણનો વિષય. આ મૂવમેન્ટ બ્લેક શરીર પર લદાયેલી અપેક્ષાઓ અને પૂર્વગ્રહોની વાત કરે છે.
અને ત્રીજી મૂવમેન્ટ, જેનું શીર્ષક પુસ્તકના નામ જેવું જ છે, અમેરિકામાં એક નાનો શૈતાન, અ લિટલ ડેવિલ ઇન અમેરિકા. આ તો પુસ્તકનું હૃદય હશે એમ લાગે છે.
ચોક્કસપણે, આ મૂવમેન્ટ મિન્સ્ટ્રેલ્સીના પીડાદાયક ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિન્સ્ટ્રેલ્સી એટલે પેલા શો જેમાં શ્વેત કલાકારો અને પછીથી કેટલાક બ્લેક કલાકારો પણ ચહેરા પર કાળો રંગ લગાવીને, જેને બ્લેક ફેસ કહેવાય છે, બ્લેક લોકોનું અત્યંત હાસ્યાસ્પદ અને અપમાનજનક ચિત્રણ કરતા હતા.
એ બહુ ખરાબ સમય હતો.
ખૂબ જ. અને આ સંદર્ભમાં માસ્કનો ખ્યાલ આવે છે, એટલે કે ટકી રહેવા માટે પોતાની સાચી ઓળખ છુપાવીને બીજો ચહેરો પહેરવો પડે. આની ઊંડાણપૂર્વક ચર્ચા છે આ મૂવમેન્ટમાં.
અહીં પેલા બર્ટ વિલિયમ્સનું ઉદાહરણ આવે છે, ખરું ને?
હા, બર્ટ વિલિયમ્સ 20મી સદીની શરૂઆતના અત્યંત પ્રતિભાશાળી બ્લેક કલાકાર હતા, પણ એમને મુખ્ય ધારામાં સફળ થવું હતું એટલે શ્વેત પ્રેક્ષકોની અપેક્ષા મુજબ બ્લેક ફેસમાં જ કામ કરવું પડ્યું. લેખક આના કારણે એમના પર જે મનોવૈજ્ઞાનિક બોજ પડ્યો, ઓળખનું જે સંકટ ઊભું થયું, એની બહુ સંવેદનશીલતાથી વાત કરે છે.
અને આ વાતને આજના સમય સાથે પણ જોડે છે.
હા, બિલકુલ. જેમ કે કોમેડિયન ડેવ શેપેલ, એમણે પોતાનો અત્યંત સફળ ટીવી શો અચાનક છોડી દીધો. કેમ? કારણ કે એમને લાગ્યું કે એમના શ્વેત પ્રેક્ષકો એમના વંશીય વ્યંગ પર ખોટા કારણોસર હસી રહ્યા હતા.
મતલબ કે મુદ્દો સમજવાને બદલે?
હા, મુદ્દો સમજવાને બદલે કદાચ એ સ્ટીરિયોટાઈપ્સ પર જ હસી રહ્યા હતા. આ ફરી પેલી વ્હાઇટ ગેઝની વાત આવી. કલાકાર શું કહેવા માંગે છે અને પ્રેક્ષકો શું સમજે છે, એની વચ્ચેનો તણાવ.
સમજાયું. હવે ચોથી મૂવમેન્ટ, મને ખાતરી છે કે હું તમને ફરીથી મળીશ. આઈ એમ શ્યોર આઈ વિલ સી યુ અગેન. આ દુઃખ, મૃત્યુ અને યાદગીરી વિશે લાગે છે?
હા, આ વિભાગ બ્લેક સમુદાયમાં શોક અને સ્મરણ માટે પ્રદર્શનનું શું મહત્વ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લેખક બ્લેક ફ્યુનરલ એટલે કે અંતિમ સંસ્કારને એક શક્તિશાળી, સામૂહિક અને જીવનને સમર્થન આપતા પ્રદર્શન તરીકે વર્ણવે છે.
એટલે એમાં ખાલી દુઃખ નથી હોતું?
ના, એમાં દુઃખ તો હોય જ, પણ સાથે જીવનની ઉજવણી પણ હોય છે. એ મૃતકને સન્માન આપવાની અને જીવન સમુદાયને જોડવાની એક રીત છે, એક પ્રકારનું સામૂહિક પ્રદર્શન.
વિટની હ્યુસ્ટનનો ઉલ્લેખ પણ અહીં છે.
હા, વિટની હ્યુસ્ટન. એમનો અવાજ તો પેઢીઓ માટે જાણે સાઉન્ડટ્રેક જેવો હતો. એમના મૃત્યુ પછી લોકોનો જે શોક ઉમટ્યો ને, એ એક પ્રકારનું સામૂહિક પ્રેમ અને યાદગારીનું પ્રદર્શન બની ગયું.
સાચી વાત છે.
અને આ જ મૂવમેન્ટમાં મેરી ક્લિટનનો પણ ઉલ્લેખ છે, જેમણે રોલિંગ સ્ટોન્સના ગીત ગિમી શેલ્ટરમાં પોતાની પેલી ભાવનાત્મક ચીજથી ઇતિહાસ રચી દીધો હતો. લેખક આવી પડદા પાછળ રહી ગયેલી પ્રતિભાઓને પણ યાદ કરે છે. આ બધું એ બતાવે છે કે દુઃખને વ્યક્ત કરવા અને સાચવવા માટે પ્રદર્શન કેટલું જરૂરી છે.
અને છેલ્લી પાંચમી મૂવમેન્ટ, ઉચ્ચ તેજસ્વી ઉજ્જવળ વિશ્વમાં, આ તો આનંદ અને ઉજવણી વિશે હશે.
બિલકુલ. આ મૂવમેન્ટ એવી જગ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં બ્લેક લોકોએ મોટાભાગે શ્વેત નજરના દબાણ વગર પોતાની ખુશી અને અભિવ્યક્તિ માટેની દુનિયા રચી. અને આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટીવી શો સોલ ટ્રેન.
ઓહ હા, સોલ ટ્રેન. એની ડાન્સ લાઇન તો બહુ પ્રખ્યાત હતી.
ખૂબ જ. અબ્દુલ રાકીબ એને ખાલી ડાન્સ નથી ગણતા, એને ભવિષ્ય તરફનો રનવે કહે છે. એક એવી જગ્યા જ્યાં બ્લેક યુવાનો મુક્તપણે પોતાની સ્ટાઇલ, પોતાની સર્જનાત્મકતા અને શુદ્ધ આનંદ વ્યક્ત કરી શકતા હતા, કોઈના જજમેન્ટ વગર.
અને પેલી પત્તાની રમત, સ્પેડ્સ.
હા, સ્પેડ્સ. લેખક એને ખાલી રમત નથી ગણતા, એને વ્યૂહ રચના, બોલચાલ, જેને ટ્રેશ ટોક કહે છે ને, ભાગીદારી અને પેઢીઓથી ચાલી આવતી સાંસ્કૃતિક યાદોનું જીવંત પ્રદર્શન ગણે છે.
એટલે રમત રમતા રમતા પણ એક જાતનું પરફોર્મન્સ ચાલી રહ્યું હોય.
બરાબર. આ મૂવમેન્ટનો સંદેશો એ છે કે આવી સહિયારા આનંદની જગ્યાઓમાં બ્લેક લોકો માત્ર ટકી નથી રહેતા, પણ ખીલે છે. એમનો આનંદ પોતે જ એક શક્તિશાળી કૃત્ય બની જાય છે.
વાહ, પુસ્તકનો વ્યાપ અને એનું ઊંડાણ ખરેખર પ્રભાવશાળી છે. તો આ બધામાંથી મુખ્ય થીમ્સ અથવા તો કહીએ કે સંદેશાઓ કયા તારવી શકાય?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે આનંદ એક પ્રતિકારક કૃત્ય તરીકે. જોય એઝ રેઝિસ્ટન્સ. વિચારો, એવી સંસ્કૃતિમાં જ્યાં તમારી ઓળખ ઘણીવાર દુઃખ અને સંઘર્ષ સાથે જ જોડી દેવામાં આવી હોય, ત્યાં ખુલ્લેઆમ આનંદ વ્યક્ત કરવો, ઉજવણી કરવી, એ પોતે જ એક રાજકીય પગલું બની જાય છે, એક શક્તિશાળી પગલું. સોલ ટ્રેન હોય કે સ્પેડ્સની રમત, એ આ જ વાત કહે છે.
આ વાત આપણા સંદર્ભમાં પણ વિચારી શકાય, ખરું ને? આપણા સમાજમાં પણ તહેવારો હોય કે લગ્નો હોય, એમાં જે સામૂહિક આનંદ વ્યક્ત થાય છે, એ ઘણીવાર રોજિંદા જીવનના તણાવ અને બંધનો સામે એક રાહત અને અભિવ્યક્તિનું માધ્યમ બની જાય છે.
બરાબર કહ્યું. બીજો મુખ્ય મુદ્દો છે વ્હાઇટ ગેઝનો ભાર. સતત બીજાની નજરમાં રહેવું, એમના પૂર્વગ્રહો અને અપેક્ષાઓ મુજબ મૂલ્યાંકન થવું, એની કલાકારો અને આખા સમુદાય પર કેટલી ગંભીર અસર પડે છે.
હા, બર્ટ વિલિયમ્સ હોય કે ડેવ શોપેલ,
એમને આ બોજ ઉઠાવવો પડ્યો. આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણે પોતે બીજા સમુદાયોને કેવી રીતે જોઈએ છીએ અને આપણી નજરની એમના પર શી અસર થતી હશે.
ત્રીજું, મને લાગે છે શોક અને સ્મરણની ભાષા તરીકે પ્રદર્શન. કળા અને રીતરિવાજો નુકસાન અને દુઃખની જે પ્રક્રિયા છે એમાં કેવી રીતે મદદ કરે છે. પેલા બ્લેક ફ્યુનરલનું વર્ણન હોય કે વિટની હ્યુસ્ટન પ્રત્યેનો સામૂહિક શોક.
હા,
આ બધું એ જ દર્શાવે છે. આપણા સમાજમાં પણ તમે જુઓ, મૃત્યુ પછીની વિધિઓ છે, ભજન કીર્તન છે, સ્મરણ સભાઓ છે, આ બધું શું છે? એ દુઃખને સામૂહિક રીતે વહેંચવાની અને મૃતકને યાદ કરવાની એક પ્રદર્શનકારી રીત જ છે ને.
ચોક્કસ. અને ચોથો મુદ્દો છે પ્રદર્શન પીડા અને શક્તિના સ્થળ તરીકે બ્લેક શરીર. સમાજ કેવી રીતે બ્લેક શરીરને જુએ છે, ક્યારેક પ્રતિભા માટે આદર, ક્યારેક ભય, ક્યારેક સાવ વસ્તુની જેમ.
પેલું માઇક ટાયસનનું ઉદાહરણ.
હા, એમના જેવા રમતવીરો કે બીજા કલાકારોના ઉદાહરણો આ દ્વિધા બતાવે છે. અને પ્રદર્શન કરવું એ ઘણીવાર પોતાના શરીર અને એની અભિવ્યક્તિ પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ પણ હોય છે.
અને છેલ્લે લેખક એ પણ કહે છે ને કે પ્રદર્શન ખાલી મોટા મંચ પર જ નથી થતું.
બિલકુલ. પેલી પત્તાની રમતો, ધાર્મિક વિધિઓ, કૌટુંબિક મેળાવડા, આ બધી રોજિંદી ક્રિયાઓ પણ સાંસ્કૃતિક ઓળખ અને સમુદાયને ટકાવી રાખતા મહત્વના પ્રદર્શનો છે.
આપણી ચાની કીટલી પરની ચર્ચાઓ હોય કે ઘરના નાના મોટા રિવાજો હોય, એ પણ આપણા નાના પણ મહત્વના સાંસ્કૃતિક પ્રદર્શનો જ કહેવાય ને.
કહેવાય જ. આ પુસ્તક આપણને આપણી આસપાસના જીવનમાં જે પ્રદર્શન ચાલી રહ્યું છે એને નવી નજરે જોવાની પ્રેરણા આપે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, થોડા એના પર વાત કરીએ?
હા, ચોક્કસ. એક મુખ્ય વિચાર જે લેખક વારંવાર કહે છે તે આ છે, સારાંશમાં કહીએ તો, અમેરિકામાં બ્લેક વ્યક્તિ માટે પ્રદર્શન કરવું એ પોતે જ એક નાનો ચમત્કાર છે.
ચમત્કાર
આનો અર્થ એ નથી કે કોઈ જાદુ થાય છે, પણ જે પ્રતિકૂળ સંજોગો છે, જે સતત દબાણ છે, એની વચ્ચે પોતાની જાતને વ્યક્ત કરવી, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, એ ખરેખર એક અસાધારણ ચમત્કારિક કૃત્ય છે. એ સહેલું નથી.
બરાબર. બીજો એક યાદગાર વિચાર છે, સોલ ટ્રેન લાઇન ભવિષ્યનો રનવે હતો. આ કેટલી સુંદર કલ્પના છે.
છે. એ બતાવે છે કે બ્લેક સમુદાયે પોતે બનાવેલી આ જગ્યાઓ ખાલી વર્તમાનનો આનંદ નહોતી, એ ભવિષ્યની આશાઓ અને શક્યતાઓનું પ્રતીક હતી. એક એવી જગ્યા જ્યાં તમે મુક્ત રીતે તમારી જાત બની શકો.
પછી પેલો માસ્કવાળો વિચાર, માસ્ક પહેરો એ પોતાના આત્માના અમુક હિસ્સાને જોખમમાં મૂકવા બરાબર છે. આ બહુ ગંભીર વાત છે.
છે જ. એ કહે છે કે સમાજની અપેક્ષાઓ પૂરી કરવા માટે પોતાની સાચી ઓળખ છુપાવવી એ ખાલી બાહ્ય દેખાવ બદલવા જેવું નથી, એ તમારા અસ્તિત્વને અંદરથી નુકસાન પહોંચાડે છે. એની માનસિક અને ભાવનાત્મક કિંમત ચૂકવવી પડે છે.
અને ચોથો, બ્લેક ફ્યુનરલ વિશે. બ્લેક ફ્યુનરલમાં શોક એક મોટો સામુદાયિક પ્રદર્શન છે, જ્યાં જીવનની ઉજવણી તેના અંતના શોક જેટલી જ મહત્વપૂર્ણ છે.
હા, આ પશ્ચિમી સંસ્કૃતિની શોક મનાવવાની રીતોથી થોડું અલગ છે. તે દુઃખમાં પણ જીવનની, સમુદાયની અને ટકી રહેવાની શક્તિની પુષ્ટિ કરે છે. મૃત્યુ અંત નથી, પણ જીવનનો એક ભાગ છે અને સમુદાય સાથે મળીને એને સ્વીકારે છે.
આ બધા વિચારો ખરેખર વિચારતા કરી મૂકે એવા છે. તો હવે સવાલ એ થાય કે આ પુસ્તકના આટલા ઊંડા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? આપણે આમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે પહેલું તો આ પુસ્તક આપણને વધુ ઊંડી મીડિયા સાક્ષરતા કેળવવામાં મદદ કરી શકે છે. હવે પછી જ્યારે આપણે કોઈ ગીત સાંભળીએ કે કોઈ ફિલ્મ જોઈએ કે કોઈ રમતનું પ્રદર્શન જોઈએ, ત્યારે આપણે ફક્ત ઉપર ઉપરથી જે દેખાય છે એનાથી આગળ જઈને વિચારી શકીએ.
જેમ કે
આની પાછળ કયો ઇતિહાસ છુપાયેલો છે, કયો સંઘર્ષ છે, આમાં કયો આનંદ વ્યક્ત થઈ રહ્યો છે. મતલબ કે કન્ટેન્ટને વધુ ઊંડાણથી સમજવાની કોશિશ કરવી.
હા, અને બીજું, કદાચ વધુ સહાનુભૂતિ અને સામાજિક સમજ. બીજા સમુદાયો, ખાસ કરીને જેઓ હાસ્યમાં ધકેલાયેલા છે, એમના અનુભવો અને એમના પરના દબાણો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું.
બરાબર.
પેલી વ્હાઇટ ગેઝ જેવી વિભાવના ભલે અમેરિકી સંદર્ભમાં હોય, પણ એ આપણને એ સમજવામાં મદદ કરી શકે છે કે આપણી પોતાની અપેક્ષાઓ કે આપણા પૂર્વગ્રહો બીજા પર કેવી અસર પાડી શકે છે. સમાજ શું કહેશે એનો ડર આપણા પર પણ હોય છે ને?
હોય જ છે. ત્રીજું, આપણી પોતાની રોજિંદા વિધિઓની કદર કરવી. જેમ લેખક સ્પેડ્સ જેવી રમત કે સોલ ટ્રેન જેવી ઘટનાઓને મહત્વ આપે છે, એ જ રીતે આપણે પણ આપણા કુટુંબના, આપણા સમુદાયના નાના નાના રિવાજો, મેળાવડા, રમતો, એને ખાલી સામાન્ય ગણીને અવગણી ન દઈએ. એ આપણી સંસ્કૃતિના જીવંત પ્રદર્શનો છે. એમને માન આપીએ, એમને સમજીએ.
અને ચોથું, અને કદાચ સૌથી મહત્વનું, આનંદને જરૂરી ગણવો. ખાસ કરીને મુશ્કેલ સમયમાં આનંદ કરવો, હસવું, ઉજવણી કરવી અને ખાલી ફાલતુ મોજશોક ન ગણવી.
હા, આ બહુ જરૂરી છે.
લેખક કહે છે એમ, આનંદ પોતે જ એક પ્રતિકાર છે, ટકી રહેવાની રીત છે. આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ખરેખર જરૂરી છે.
બિલકુલ સાચી વાત કહી. આ પુસ્તક આપણને કલા અને જીવન બંનેને જોવાની એક નવી જ દ્રષ્ટિ આપે છે, એમ કહી શકાય.
આખી ચર્ચામાંથી મારા માટે જે સૌથી પ્રભાવશાળી વાત રહી એ છે કે પ્રદર્શન એ ખાલી મનોરંજન નથી, એ ઓળખ, ઇતિહાસ, પીડા, આનંદ અને પ્રતિકારનું કેટલું જટિલ અને કેટલું શક્તિશાળી મિશ્રણ હોઈ શકે છે. અને એ ખાલી મોટા કલાકારો પૂરતું સીમિત નથી, પણ આપણા રોજબરોજના જીવનમાં પણ કેવું વણાયેલું છે.
અને મારા માટે આ પુસ્તકનો અંતિમ સંદેશ કદાચ એ છે કે જીવન પોતે જ એક પ્રદર્શન છે. આપણે કેવી રીતે વાત કરીએ છીએ, ચાલીએ છીએ, ઉજવણી કરીએ છીએ, શોક મનાવીએ છીએ, આ બધું જ આપણા અસ્તિત્વનું, આપણી સંસ્કૃતિનું પ્રદર્શન છે. અને ખાસ કરીને દબાણ હેઠળ પણ આનંદ શોધવાની અને તેને વ્યક્ત કરવાની જે વાત લેખક કરે છે ને, એ મને ખૂબ જ આશાસ્પદ અને પ્રેરણાદાયક લાગી. એ આપણને શીખવે છે કે માનવ ભાવના, હ્યુમન સ્પિરિટ, ગમે તેવી પરિસ્થિતિમાં પણ અભિવ્યક્તિનો માર્ગ શોધી જ લે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.